एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी उत्तम आत्मकथाओ अने श्रेष्ठ जीवनचरित्रोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआई नी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार, આજે આપણે એક એવા પુસ્તક વિશે વાત કરવાના છીએ જેનું નામ જ ઘણું બધું કહી જાય છે, આઈ કાન્ટ એક્સેપ્ટ નોટ ટ્રાઇંગ।
હા, માઇકલ જોર્ડનનું પુસ્તક। ગુજરાતીમાં કહીએ તો પ્રયાસ વિનાની હાર મને સ્વીકાર્ય નથી।
બરાબર, અને આ ફક્ત કોઈ રમતની વાત નથી, ખરું ને? આ તો જીવન જીવવાની એક ફિલોસોફી છે।
બિલકુલ, માઇકલ જોર્ડન એટલે બાસ્કેટબોલના ભગવાન જ કહી લો। 6 NBA ચેમ્પિયનશિપ, 5 MVP એવોર્ડ્સ, લિસ્ટ લાંબુ છે।
પણ એમની વાત આજે પણ કેમ આટલી મહત્વની છે? સફળતા તો ઘણા મેળવે છે।
સાચી વાત, પણ જોર્ડનની વાત એટલે છે કે એમણે નિષ્ફળતાને પણ એટલી જ સહજતાથી સ્વીકારી છે। એમનું કહેવું સ્પષ્ટ છે, હાર સ્વીકાર્ય છે પણ પ્રયત્ન જ ન કરવો એ ના ચાલે। એટલે આ વાત માત્ર રમત પૂરતી નથી।
હા, જીવનના કોઈ પણ ક્ષેત્રમાં લાગુ પડે, કારકિર્દી, અભ્યાસ, કંઈ પણ। એમણે પોતે પણ તો નિષ્ફળતા જોઈ છે ને?
વાત થઈ ગયેલા, શરૂઆતના વર્ષોમાં NBA પ્લેઓફમાં હાર્યા પણ છે, એટલે જ એમની વાતમાં વજન છે। એમનો અધિકાર છે પૂછવાનો કે ચેમ્પિયન બીજાઓથી અલગ કેમ હોય છે।
તો ચાલો એમની આખી સફર પર એક નજર કરીએ। શરૂઆત ક્યાંથી થઈ? એમના ઘડતરમાં કોનો હાથ હતો?
શરૂઆત એટલે એમનો પરિવાર, માતા પિતા જેમ્સ અને ડેલોરિસ જોર્ડન, એમણે જ મહેનત, શિસ્ત અને નમ્રતાના પાઠ ભણાવ્યા। પણ એક ઘટના જેણે ખરેખર એમના જીવનને યુનો એક દિશા આપી એ હતી હાઈસ્કૂલના બીજા વર્ષની વાત,
પેલી ટીમમાંથી બાદ થવાની વાત।
હા, એ જ વર્સિટી બાસ્કેટબોલ ટીમમાંથી એમને કાઢી મૂકવામાં આવ્યા હતા। વિચારો, જે માણસ આગળ જઈને દુનિયાનો બેસ્ટ પ્લેયર બન્યો એને શરૂઆતમાં ટીમમાં જગ્યા નહોતી મળી।
અચ્છા, આ તો બહુ મોટો ઝટકો કહેવાય। એની અસર શું થઈ એમના પર?
અસર એટલે એ તૂટી જવાને બદલે વધારે મક્કમ બન્યા, અપમાનનું ઘૂંટડો પી ગયા, પણ એને એમણે બળતણમાં ફેરવી નાખ્યો। કહેવાય છે કે એ પછી એમણે એટલી મહેનત કરી, એટલી પ્રેક્ટિસ કરી, સવારે સ્કૂલ પહેલાં જીમમાં, સાંજે મોડે સુધી।
ખરેખર?
હા, એ ઘટનાએ એમના મગજમાં ઠસાવી દીધું કે ખાલી ટેલેન્ટથી કશું નહીં થાય, પ્રયત્ન કરવો પડશે, ખૂબ પ્રયત્ન, અને પ્રયત્ન ન કરવો એ એમના માટે અસ્વીકાર્ય બની ગયું।
એટલે આ નિષ્ફળતા જ એક રીતે એમનો ટર્નિંગ પોઈન્ટ બની। પછી કોલેજમાં અને શરૂઆતની NBA કારકિર્દીમાં કેવું રહ્યું?
કોલેજમાં યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના, UNC, એમને કોચ ડીન સ્મિથ મળ્યા, બહુ સારા માર્ગદર્શક। એમણે જોર્ડનને રમતની સાથે ટીમવર્ક અને શિસ્ત શીખવ્યા।
ટીમવર્ક એ બહુ જરૂરી છે।
ખૂબ જ। જોર્ડન ભલે ગમે તેટલા સારા ખેલાડી હતા, પણ કોચ સ્મિથે સમજાવ્યું કે એકલા હાથે બધું ન થાય, ટીમને સાથે લઈને ચાલવું પડે।
અને પછી શિકાગો બુલ્સમાં આવ્યા ત્યારે શરૂઆતમાં તો સંઘર્ષ હતો ને?
હા, બિલકુલ। જોર્ડન વ્યક્તિગત રીતે તો ચમકતા હતા, સ્કોર પર સ્કોર કરે, પણ ટીમ હારી જતી, ખાસ કરીને ડિટ્રોઇટ પિસ્ટન સામે, એ બહુ મોટી હરીફાઈ હતી।
ઓકે,
એ હાર જોર્ડનને બહુ ખોલતી, પણ એમાંથી પણ એ શીખ્યા, એમની વર્ક એથિક, એમની મહેનત કરવાની રીત, એ આ સમયમાં વધુ મજબૂત બની। જીમમાં પહેલો આવે અને છેલ્લો જાય, એ એમની ઓળખ હતી।
સાંભળ્યું છે એમના કોન્ટ્રાક્ટમાં પણ કંઈક ખાસ હતું?
હા, પેલો લવ ઓફ ધ ગેમ ક્લોઝ, મતલબ એમને રમત પ્રત્યે એટલો પ્રેમ હતો કે કોન્ટ્રાક્ટમાં લખાવેલું કે એ ઓફ સિઝનમાં પણ ગમે ત્યાં, ગમે ત્યારે બાસ્કેટબોલ રમી શકે છે, કોઈ રોકટોક નહીં। એમના માટે તૈયારી કરવી એ રમતનો ભાગ નહોતો, એ જ એમની ઓળખ હતી।
વાહ, અને પછી આવ્યો સુવર્ણયુગ, 6 ચેમ્પિયનશિપ, એ કેવી રીતે શક્ય બન્યું?
એમાં મોટો ફાળો કોચ ફિલ જેક્સનનો, એમને ટ્રાયંગલ ઓફેન્સ સિસ્ટમ અપનાવી। આ સિસ્ટમમાં બોલ સતત ફરતો રહે, પાંચે ખેલાડીઓનો રોલ હોય,
એટલે એકલા જોર્ડન પર આધાર નહીં।
બરાબર, જોર્ડનને પણ પોતાની રમત બદલવી પડી, સાથી ખેલાડીઓ પર વધુ ભરોસો મૂકવો પડ્યો, એમને પણ વધુ સારા બનાવવા પડ્યા। આ જે માનસિક બદલાવ આવ્યો ને, એના કારણે જ બુલ્સ ચેમ્પિયન બની શકી વારંવાર।
અને જોર્ડન માત્ર ખેલાડી ના રહ્યા, એક ગ્લોબલ આઇકન બની ગયા, પોતાની બ્રાન્ડ, ટીમના માલિક।
હા, એમનો વારસો ખાલી ટ્રોફીનો નથી, એ એક માનસિકતાનો વારસો છે, પ્રયત્ન, હાર પછી ફરી ઊભા થવાની તાકાત અને હંમેશા બેસ્ટ બનવાની કોશિશ. પેલી ધ લાસ્ટ ડાન્સ ડોક્યુમેન્ટરીમાં પણ આ જ વાત સરસ રીતે બતાવી છે.
તો આટલી ચર્ચા પછી જોર્ડનની જે મુખ્ય ફિલોસોફી છે એના પર થોડી વધુ વાત કરીએ. નિષ્ફળતાની એમણે જે વ્યાખ્યા કરી એના વિશે શું કહેશો?
એમણે નિષ્ફળતાને જોવાનો આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો. એમના મતે નિષ્ફળતા અંત નથી, એ તો એક ફીડબેક છે, શીખવાની તક છે. સાચી નિષ્ફળતા તો પ્રયત્ન જ ન કરવો એ છે.
અને બીજી વાત, પ્રક્રિયા પર ધ્યાન આપવું, પરિણામ પર નહીં.
હા, આ બહુ મહત્વનું છે. આપણે મોટાભાગે શું થાય છે કે પરિણામની ચિંતામાં જ રહીએ છીએ. જોર્ડન કહે છે કે પરિણામ આપણા હાથમાં નથી.
આપણા હાથમાં શું છે?
આપણો પ્રયત્ન, આપણી તૈયારી, આપણો એટીટ્યૂડ. મુશ્કેલી આવે ત્યારે આપણે કેવી રીતે રિએક્ટ કરીએ છીએ એ. જો આ બરાબર હોય તો પરિણામ ગમે તે આવે, આપણે પ્રયત્ન કર્યો એનો સંતોષ રહે.
અને એટલે નાના નાના પગલા પર ધ્યાન આપવું.
બરાબર. મોટા લક્ષ્યને નાના મેનેજેબલ સ્ટેપ્સમાં તોડી નાખો. સફળતા એક સીડી જેવી છે, લોટરીની ટિકિટ નહીં. દરેક પગથિયું ચડવું પડે.
અને આ માટે પ્રતિબદ્ધતા એટલે કે કમિટમેન્ટ બહુ જરૂરી છે.
ખૂબ જ. ટેલેન્ટ તો શરૂઆત કરાવી શકે, પણ ટકી રહેવા માટે, ટોચ પર પહોંચવા માટે દરરોજની મહેનત જોઈએ, કંટાળો આવે તો પણ. જોર્ડન માટે પ્રયત્ન એ ખાલી કામ નહોતું, એ એમની ઓળખ હતી, એ પોતે જ પ્રયત્ન હતા.
અને ફંડામેન્ટલ્સ, મૂળભૂત બાબતો પર પણ એમણે ભાર મૂક્યો છે, ખરું ને?
ચોક્કસ. બેઝિક્સ પરફેક્ટ હોવા જોઈએ. ડ્રિબલિંગ, શૂટિંગ, પાસિંગ, આ બધું એટલું પાક્કું કરી લીધું હતું કે પ્રેશરમાં પણ ભૂલ ન થાય. આ મજબૂત પાયા પર જ પછી ક્રિએટિવિટી આવે. અને આ જ વાત લીડરશીપમાં પણ, ખાલી બોલવાથી નહીં, કરીને બતાવવાનું.
અને સ્પર્ધા, એમના માટે તો એ ડર નહોતી પણ પ્રેરણા હતી.
હા, એ સ્પર્ધાને પોતાની જાતને વધુ સારી બનાવવાની તક ગણતા હતા. સામેવાળો મજબૂત હોય તો એમને વધુ જોશ આવતો, એનાથી જ એમનો ગ્રોથ થતો હતો.
ચાલો હવે એમના જીવનના એવા ત્રણ મહત્વના વળાંક વિશે વાત કરીએ જેણે ખરેખર બધું બદલી નાખ્યું. કયા ત્રણ પોઈન્ટ્સ મુખ્ય ગણાય?
કહેવું અઘરું છે, પણ પહેલો તો પેલો હાઈસ્કૂલ ટીમમાંથી બાદ થવાનો જ બનાવ. એ ખાલી એક રિજેક્શન નહોતું, એમના અહમ પર ઘા હતો.
હા, એની વાત આપણે કરી.
પણ એ ઘાને એમણે શક્તિમાં બદલ્યો. એ અનુભવે જ એમને શીખવ્યું કે હાર સ્વીકાર્ય નથી જો પ્રયત્ન ન કર્યો હોય. અહીંથી જ એમની ક્યારે હાર ન માનવીવાળી જીદ શરૂ થઈ.
સાચી વાત. અને બીજો ટર્નિંગ પોઈન્ટ?
બીજો હતો પેલો માનસિક બદલાવ, હુંમાંથી આપણે તરફ જવાનો. એટલે કે વ્યક્તિગત રમવાથી ટીમ માટે રમવા સુધીનો. આની શરૂઆત કોલેજમાં થઈ, પણ NBAમાં, ખાસ કરીને ફિલ જેક્સન આવ્યા પછી અને ડિટ્રોઇટ સામે હાર્યા પછી, આ બહુ જરૂરી બની ગયું. એમને સમજાયું કે બાસ્કેટબોલ ટીમ ગેમ છે, એકલા હાથે ચેમ્પિયનશિપ ન જીતાય. એટલે સાથી ખેલાડીઓ પર ભરોસો કરવો, એમને સારા બનાવવા, ટીમ સિસ્ટમમાં ફિટ થવું, આ બધું શીખવું પડ્યું. પોતાનો ઈગો થોડો બાજુ પર મૂકવો પડ્યો. આ બદલાવ ન આવ્યો હોત તો કદાચ બુલ્સનો ઇતિહાસ જુદો હોત.
બહુ મહત્વનો મુદ્દો, વ્યક્તિગત મહાનતા અને ટીમની સફળતા વચ્ચેનું સંતુલન. અને ત્રીજો?
ત્રીજો થોડો અલગ છે. એ કોઈ ઘટના નથી, પણ નિષ્ફળતા પ્રત્યેનો એમનો જે જાહેર સ્વીકારભાવ હતો એ છે. પેલું એમનું ફેમસ ક્વોટ.
હા, પેલું 9000 શોટ મિસ કર્યા, 300 ગેમ હાર્યો વાળો.
એ જ. 26 વાર ગેમ વિનિંગ શોટ મિસ કર્યો. હું વારંવાર નિષ્ફળ ગયો છું અને એટલે જ હું સફળ છું. આ ખાલી આંકડા નથી.
ના, આ તો બહુ ઊંડી વાત છે.
બરાબર. આ નિષ્ફળતાને શરમ તરીકે નહીં, પણ સફળતાના કારણ તરીકે ગણાવવાની હિંમત છે. એ જાણે કહી રહ્યા છે કે આટલી નિષ્ફળતા પછી પણ હું અટક્યો નહીં, પ્રયત્ન કરતો રહ્યો, શીખતો રહ્યો અને એટલે જ સફળ થયો. નિષ્ફળતાને ગળે લગાવીને એને સફળતાની સીડી બનાવી દેવી, આ માનસિકતા જ એમને અલગ પાડે છે.
ખરેખર અદ્ભુત. એમની આખી સફર જોઈએ તો એવું લાગે કે ભલે એ સુપરસ્ટાર હોય, પણ એમની વાર્તામાં આપણા જેવા સામાન્ય માણસો માટે પણ ઘણું બધું છે. અસ્વીકાર, નિષ્ફળતા, આ બધું તો આપણે પણ અનુભવીએ છીએ.
ચોક્કસ. એમની કહાણી એટલે જ રિલેટેબલ છે કારણ કે એ સંઘર્ષની કહાણી છે. પોતાની ઈચ્છાઓ અને ટીમના લક્ષ્યો વચ્ચે બેલેન્સ કરવું. ટેલેન્ટ હોવું પૂરતું નથી, મહેનત કરવી પડે છે, ડરનો સામનો કરવો પડે છે. નિષ્ફળતાનો ડર, લોકો શું કહેશે એનો ડર, આ બધું આપણે પણ ક્યાંક ને ક્યાંક અનુભવીએ છીએ. જોર્ડન એ બતાવે છે કે આ બધામાંથી પસાર થઈને પણ આગળ વધી શકાય છે. ડર પર જીત મેળવી શકાય છે.
તો આપણે આમાંથી શું શીખી શકીએ? કોઈ પણ વ્યક્તિ પોતાના નાના મોટા પડકારોમાં આ પ્રયત્નવાળી માનસિકતા કેવી રીતે અપનાવી શકે?
હા, સારો સવાલ છે. આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે ખરેખર પ્રયાસ કરવો એટલે શું? શું આપણે આપણું બેસ્ટ આપી રહ્યા છીએ કે થોડી મુશ્કેલી આવતા જ હથિયાર હેઠા મૂકી દઈએ છીએ અને નિષ્ફળતા આવે ત્યારે એને અંત માની લઈએ છીએ, કે પછી જોર્ડનની જેમ એને શીખવાની તક ગણીએ છીએ?
કદાચ આપણે નિષ્ફળતાને જોવાની આપણી રીત બદલવાની જરૂર છે. આ સ્થિતિસ્થાપકતા, આ રિઝિલિયન્સ એ કેળવી શકાય છે.
સ્વીકાર કરવાથી એક પ્રકારની મુક્તિ મળે છે. જ્યારે હારવાનો ડર ઓછો થઈ જાય છે ત્યારે આપણે ખરેખર ખુલ્લીને પ્રયત્ન કરી શકીએ છીએ. પછી પ્રક્રિયા વધુ મહત્વની બની જાય છે, પરિણામ નહીં. આ ડર મુક્તિ જ આપણને મોટું વિચારવાની અને કરવા માટેની હિંમત આપે છે.
સાચી વાત. ડરમાંથી મુક્તિ અને બૌદ્ધિક રીતે
શીખ એ છે કે શ્રેષ્ઠતા કે એક્સેલન્સ એ કોઈ જાદુ નથી. એ મહેનત, શિસ્ત અને ખાસ કરીને ફંડામેન્ટલ્સ એટલે કે મૂળભૂત બાબતો પર પકડ મેળવીને એક સિસ્ટમથી બનાવી શકાય છે. જોર્ડને બેઝિક્સને એટલી હદે માસ્ટર કર્યા હતા કે એ એમના માટે શ્વાસ લેવા જેટલું સહેજ બની ગયું હતું. આ જ એમની ક્રિએટિવિટીનો આધાર હતો. એટલે શ્રેષ્ઠતા માટે ટેલેન્ટ ઉપરાંત પદ્ધતિસરનો અભ્યાસ અને પ્રતિબદ્ધતા જોઈએ.
પદ્ધતિસરનો અભ્યાસ અને છેલ્લે એક સાર્વત્રિક શીખ જે બધાને લાગુ પડે.
આપણે આપણી પ્રક્રિયા બરાબર રાખીશું, આપણું 100% આપીશું તો ભલે પરિણામ ગમે તે આવે, આપણને સંતોષ રહેશે અને આપણો વિકાસ થશે. આ વિચાર એટલે કે કર્મ પર ધ્યાન આપવાનો વિચાર એ જીવનના દરેક ક્ષેત્રમાં કામ લાગે છે. રમત હોય, નોકરી હોય કે અંગત જીવન હોય.
ખરેખર ખૂબ પ્રેરણાદાયક. કદાચ આ વાતચીત પછી આપણે બધા વિચારી શકીએ કે પરિણામની ચિંતા છોડીને આજે એવું કયું એક નાનું પગલું છે જે આપણે આપણા લક્ષ્ય તરફ લઈ શકીએ? બસ એક નાનો પ્રયાસ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકતરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.